એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આજના સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ગહન ચર્ચા કરવાના છીએ જે સમકાલીન અમેરિકન સાહિત્યમાં અને ખાસ કરીને મૂળ નિવાસી અમેરિકન અવાજોમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે. આપણે વાત કરીશું સ્ટીફન ગ્રેહોમ જોન્સની 2020માં આવેલી અને ઘણી ચર્ચિત પુરસ્કૃત નવલકથા ધી ઓનલી ગુડ ઇન્ડિયન્સ વિશે.
હા, અને આ ખરેખર એક નોંધપાત્ર કૃતિ છે. સ્ટીફન ગ્રેહેમ જોન્સ, જેઓ પોતે બ્લેકફૂટ નેશનના સભ્ય છે, એમની લખાવટમાં એક અનોખી તાકાત છે. તેઓ હોરર શૈલીનો ઉપયોગ કરે છે, પણ માત્ર ડરાવવા માટે નહીં. એના માધ્યમથી એ મૂળ નિવાસી અમેરિકન ઓળખના જે જટિલ પ્રશ્નો છે, સાંસ્કૃતિક આઘાત છે, પેઢીઓ સુધી ચાલતો અપરાધબોધ અને પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ, આ બધા ગહન વિષયોને બહુ જ પ્રભાવશાળી રીતે રજૂ કરે છે. વાંચતી વખતે રૂંવાડા ઊભા થાય અને મનમાં વિચારો પણ જાગે.
અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે શરૂઆતમાં જ. કદાચ કોઈક જગ્યાએ ધ બફેલો હન્ટર્સ એવો ઉલ્લેખ જોવા મળે, પણ જે મુખ્ય કૃતિ છે જેણે આટલી ચર્ચા જગાવી, પુરસ્કારો જીત્યા અને જેના પર આજે આપણે વાત કરવાના છીએ તે છે ધી ઓનલી ગુડ ઇન્ડિયન્સ. અને એનું શીર્ષક જ જુઓ, ધી ઓનલી ગુડ ઇન્ડિયન ઇઝ અ ડેડ ઇન્ડિયન. પેલી કુખ્યાત જાતિવાદી કહેવત પર કેવો સીધો અને વ્યંગ્યાત્મક કટાક્ષ છે. લેખક શરૂઆતથી જ આપણને વિચારવા મજબૂર કરે છે.
બરાબર. અને આ નવલકથા છે ને, એ ઇન્ડિજિનસ હોરર એટલે કે મૂળ નિવાસી ભયંકર સાહિત્ય અને સોશિયલ હોરર એ પ્રકારમાં બરાબર ફિટ બેસે છે. સામાજિક ભયાનકતા એટલા માટે કે ભયનું મૂળ કોઈ બહારના રાક્ષસમાં નથી, એ સમાજની અંદરની સમસ્યાઓમાંથી જ જન્મે છે. જેમ કે અહીં સાંસ્કૃતિક મૂલ્યોનું ઉલ્લંઘન, અપરાધબોધ, ઓળખનો સંઘર્ષ, આ બધું. જોન્સ જાણીતા હોરર ટ્રોપ્સ, પેલો ઇન્ડિયન બરિયલ ગ્રાઉન્ડવાળો આઈડિયા, એને બહુ ચાલાકીથી ઉલટાવી દે છે. ભય બહારથી નથી આવતો, પણ પોતાના જ કર્મોમાંથી ઊભો થાય છે.
અને એની સાહિત્યિક ગુણવત્તા પણ ઊંચી છે. બ્રામ સ્ટોકર એવોર્ડ, શર્લી જેક્સન એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. એ બતાવે છે કે આ ખાલી ડરામણી વાર્તા નથી, એમાં ઊંડાણ છે. તો આપણો આજનો હેતુ એ રહેશે કે આ વાર્તાના તાણાવાણાને સમજીએ, પાત્રોના મનમાં શું ચાલે છે એ જોઈએ, એના મુખ્ય વિષયો પર વાત કરીએ અને લેખકની શૈલી કેવી છે એ પણ તપાસીએ. ચાલો શરૂઆત પેલી ઘટનાથી કરીએ જેનાથી આ બધું શરૂ થાય છે.
હા, વાર્તાનો પાયો નંખાયો 10 વર્ષ પહેલા, થેન્ક્સ ગિવિંગનો દિવસ. 4 યુવાન બ્લેકફીટ મિત્રો, લુઈસ, ગેબ, કેસ અને રિકી, એ લોકો રિઝર્વેશનના એવા વિસ્તારમાં શિકાર કરવા જાય છે જે ખરેખર તો વડીલો માટે અનામત છે. અને ત્યાં જઈને એલ્ક, એક પ્રકારનું મોટું હરણનું આખા ટોળાનો શિકાર કરી નાખે છે. આ માત્ર ગેરકાયદેસર શિકાર નથી, પણ એમની સંસ્કૃતિનું, એમના રિવાજોનું ઘોર અપમાન છે. એમની પરંપરામાં શિકાર એ જરૂરિયાત અને પ્રકૃતિ સાથેના સંતુલનનો ભાગ છે. એના નિયમો છે, સન્માન છે. આ યુવાનો એ બધું જ ભૂલી જાય છે.
એટલે આ માત્ર કાયદાનો ભંગ નથી, પણ એનાથી ઘણું વધારે છે. એક સાંસ્કૃતિક પાપ કહી શકાય. એમની યુવાનીનું જોશ કદાચ ખરા ઇન્ડિયન દેખાવાની ખોટી ધૂનમાં તેઓ પરંપરાનો, પ્રકૃતિ માટેના આદરનો ભંગ કરે છે. અને એમાં એ સૌથી ખરાબ તો એ ગર્ભવતી માદા એલ્કની હત્યા. આ કૃત્ય જાણે ભવિષ્યમાં થનારા ભયાનક બનાવોનો સંકેત આપે છે. અહીંથી જ પેલો અપરાધબોધ જન્મે છે જે 10 વર્ષ પછી પણ એમનો પીછો નથી છોડતો. ભૂલ જાણે ભૂત બનીને વળગે છે, નહીં?
બરાબર કહ્યું. અને આ અપરાધબોધ આ ચારેય મિત્રોના જીવન પર જુદી જુદી રીતે અસર કરે છે. એમની નિયતિ જાણે એ એક દિવસના કૃત્ય સાથે જોડાઈ ગઈ છે. પહેલા લુઈસ ક્લાર્કની વાત કરીએ. એ આ ચારમાં સૌથી વધુ પોતાના ભૂતકાળ અને પોતાની મૂળ નિવાસી ઓળખથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતો દેખાય છે. રિઝર્વેશન છોડી દે છે, પેટા નામની ગોરી સ્ત્રી સાથે લગ્ન કરે છે, સરકારી નોકરી સ્વીકારે છે. જાણે બધું જ ભૂસી નાખવું છે જે એને એની ઇન્ડિયન ઓળખ યાદ દેવડાવે. આ એક પ્રકારનું આત્મસાતીકરણ છે, પ્રભાવી સંસ્કૃતિમાં ભળી જવાનો પ્રયાસ.
પણ એમાં એક કડવી વાસ્તવિકતા પણ છે ને, કે ઓળખ કંઈ એમ સહેલાઈથી છોડી શકાતી નથી. લુઈસનો કિસ્સો બતાવે છે કે મૂળિયાથી દૂર જવાનો પ્રયાસ સલામતી નથી આપતો, ઉલટાનું એ વધારે જોખમી બને છે. જે ઓળખને ભૂંસવા માંગે છે એ જ એના વિનાશનું કારણ બની જાય છે.
એકદમ સાચું. ભૂતકાળ પીછો કરતો આવે છે. શરૂઆતમાં નાના સંકેતો મળે છે, ઘરમાં એલ્ક દેખાય, વિચિત્ર ભ્રમણાઓ થાય, પછી ભય વધારે સ્પષ્ટ બને છે, અને છેવટે પેલી એલ્ક હેડ વુમન, એ બદલો લેવા આવેલી શક્તિ, એના જીવનનો, એણે જે નવી દુનિયા બનાવી હતી એનો નાશ કરી નાખે છે. એની પત્નીનું મોત અને પછી ભય અને પસ્તાવામાં ડૂબેલું એનું પોતાનું મોત, એનો આત્મસાથીકરણનો પ્રયોગ બહુ ખરાબ રીતે નિષ્ફળ જાય છે.
લુઈસનું પાત્ર આ આત્મસાથીકરણની નિષ્ફળતાનું એક દર્દનાક ચિત્ર રજૂ કરે છે. બીજા પાત્રો આ પડકાર સામે કેવી રીતે વર્તે છે? ગેબ્રિયલ ક્રોસ ગેબ વિશે શું કહેશો?
ગેબ એ જાણે લુઈસથી સાવ ઉલટો છે, પણ એ પણ એક પ્રકારના વિનાશના રસ્તે જ છે. તે રિઝર્વેશનની નજીક જ રહે છે, પણ જીવન અસ્થિર છે, જોખમી કામો કરે છે, નશામાં રહે છે, એનામાં અપરાધબોધ ઘણો ઊંડો છે, પણ એને દબાવવાને બદલે જાણે આત્મવિનાશ તરફ વળે છે. એની એકમાત્ર આશા કેસની દીકરી ડેનોરા પ્રત્યેનો લગાવ છે. એને બચાવવા એ બહુ મથે છે, પણ એ પોતે એટલો ભાંગેલો છે કે એનો સંઘર્ષ સતત ચાલતો રહે છે અને અંત દુઃખદ જ આવે છે.
અને ત્રીજો મિત્ર કેસિડી કેસ આયર્ન શેલ, એ થોડો જુદો લાગે છે ને?
હા, કેસ આ ત્રણેયમાં વધુ સ્થિર અને વ્યવહારુ લાગે છે. ડેનોરાનું પિતા છે અને એનું જીવન એની દીકરીની આસપાસ જ ગોઠવાયેલું છે. અપરાધબોધ એનામાં પણ છે, પણ એને વધુ શાંતિથી જીરવતો હોય એવું લાગે છે. એની પહેલી પ્રાથમિકતા હંમેશા ડેનોરાની સુરક્ષા છે. જ્યારે મુસીબત આવે છે ત્યારે એ ગેબ સાથે મળીને એનો સામનો કરવાનો પ્રયત્ન કરે છે અને છેવટે દીકરીના જીવન માટે પોતાનો જીવ આપી દે છે. એક પિતા તરીકેની ફરજ એ અંત સુધી નિભાવે છે.
અને ચોથો રિકી બોસ રિબ્સ, એનું મૃત્યુ તો વાર્તા શરૂ થાય પહેલા જ થઈ ગયો હોય છે.
હા, રિકીનું મૃત્યુ શરૂઆતમાં એક સામાન્ય દુઃખદ ઘટના જેવું લાગે, એ પણ રિઝર્વેશન છોડીને ભાગી ગયો હતો અને નોર્થ ડેકોટામાં એક બારની બહાર એને મારી નાખવામાં આવ્યો હતો. એના મિત્રો પહેલાં તો એમ જ માને છે કે આ જાતિવાદી હિંસા છે જે મૂળ નિવાસી અમેરિકનો માટે કમનસીબે સામાન્ય ગણાય. પણ જેમ વાર્તા આગળ વધે છે તેમ સ્પષ્ટ થાય છે કે રિકીનું મોત કોઈ અકસ્માત નહોતું. એ તો 10 વર્ષ પછી શરૂ થયેલા બદલાના ભયાનક ચક્રની પહેલી કડી હતી. પેલી એલ્ક હેડ વુમનના શિકારની શરૂઆત હતી એ.
એટલે આ ચારે પાત્રો જાણે આધુનિક મૂળ નિવાસી જીવનના જુદા જુદા પાસાઓ અને પડકારોનું પ્રતિબિંબ પાડે છે. લુઈસનું આત્મસાતીકરણ, ગેબનો સ્વવિનાશનો માર્ગ, કેસનું કુટુંબ અને જવાબદારી પર ધ્યાન અને રિકીનું નિષ્ફળ પલાયન, આ બધું આજના મૂળ નિવાસી સમુદાયોની જટિલ વાસ્તવિકતાઓ અને પોતાની ઓળખ જાળવવાના સંઘર્ષ તરફ ઇશારો કરે છે. હવે પેલી શક્તિની વાત કરીએ જે આ બધાની પાછળ છે, એલ્ક હેડ વુમન.
એલ્ક હેડ વુમનને ખાલી વેરન કે રાક્ષસ કહી દેવું એના પાત્રને બહુ આમ સીમિત કરી દેવા જેવું છે. તે પેલી ગર્ભવતી માદા એલ્કની આત્મા છે જેનો શિકાર થયો હતો. એ બદલો લેવા આવી છે, પણ એની હિંસા અંધાધૂંધ નથી. તે બુદ્ધિશાળી છે, શક્તિશાળી છે અને ભયાનક રીતે આકાર બદલી શકે છે. ક્યારેક એલ્ક, ક્યારેક પીળા ટેસલવાળી સ્ત્રી. પીળો ટેસલ એટલે એલ્કને ઓળખવા કાનમાં લગાવેલું નિશાન, જે અહીં અનાદરનું પ્રતીક બની જાય છે. તો ક્યારેક આ બંનેનું ભયાવહ મિશ્રણ. એનો હેતુ ન્યાય છે, એના ટોળા અને એના અજાત બચ્ચાના મોતનો બદલો. તે પાત્રોના ઊંડા ડર અને અપરાધબોધનો ઉપયોગ કરે છે. એ જાણે પ્રકૃતિનો પ્રકોપ છે, ભંગ થયેલી પરંપરાનો ગુસ્સો છે અને માતૃત્વના ઊંડા શોકની શક્તિનું સ્વરૂપ છે.
એટલે તે કોઈ બહારની દુષ્ટ શક્તિ નથી, પણ એમના પોતાના કર્મોનું જે વિકરાળ પ્રતિબિંબ છે. આ સમજણ વાર્તાને એક નૈતિક ઊંડાણ આપે છે, ખરું ને? પણ આ બધા અંધકાર વચ્ચે આશાનું કિરણ કોણ છે?
એ છે ડેનોરા આયર્ન શેલ, કેસની કિશોર દીકરી. તે એક હોશિયાર બાસ્કેટબોલ ખેલાડી છે, પોતાના સમુદાયની આશા અને નવી પેઢીની શક્તિનું પ્રતીક. જેમ વાર્તા આગળ વધે છે તેમ તે આ ભયાનક સંઘર્ષના કેન્દ્રમાં આવી જાય છે. એલ્ગહેડ વુમનનું અંતિમ નિશાન એ બને છે, કારણ કે ન્યાય હવે બાળકના બદલે બાળક જેવો બની ગયો છે. એક રીતે તે હોરર ફિલ્મોની ફાઇનલ ગર્લ જેવી લાગે છે, પેલી અંત સુધી બચી જતી યુવતી. પણ જોન્સ એને એક અનોખું મૂળ નિવાસી પાસું આપે છે. એનામાં ફક્ત ટકી રહેવાની નહીં પણ સમજણ અને સમાધાનની શક્તિ પણ દેખાય છે.
આ પાત્રો અને એમના સંઘર્ષની ભૂમિકા પછી ચાલો વાર્તાના પ્રવાહ પર નજર કરીએ. આ ભય અને બદલાનું ચક્ર કેવી રીતે આગળ વધે છે, કેવી રીતે આખી વાત વણાય છે?
નવલકથાના મુખ્ય ત્રણ ભાગ પાડી શકાય. પહેલો ભાગ લુઈસના વિનાશ પર કેન્દ્રિત છે, જેની આપણે વાત કરી. ભય ધીમે ધીમે વધીને એને અને એના પરિવારને ખતમ કરી નાખે છે. બીજો ભાગ આપણને રિઝર્વેશન પર પાછો લઈ જાય છે. ત્યાં ગેબ અને કેસ લુઈસના મોતથી હચમચી જાય છે અને સમજે છે કે હવે એ લોકો પણ સુરક્ષિત નથી. અપરાધબોધ એમને ઘેરી વળે છે. શુદ્ધિકરણ અને માર્ગદર્શન માટે તેઓ બે વડીલો શાને અને વિક્ટર સાથે સ્વેટ લોજ, જે એમની પરંપરાગત સ્નાન અને શુદ્ધિકરણ વિધિ છે, એમાં જાય છે.
પણ ત્યાં શાંતિને બદલે ભયાનકતા રાજ હોતી હોય એવું લાગે છે. સ્વેટ લોજનું દ્રશ્ય ખરેખર હચમચાવી નાખે એવું છે, મેં સાંભળ્યું છે.
હા, બહુ જ ભયાનક. જે વિધિ શુદ્ધિકરણ અને રક્ષણ માટે હતી તે જ હત્યાનું સ્થળ બની જાય છે. એલ્કહેડ વુમન અંધારા અને વરાળનો ફાયદો ઉઠાવીને હુમલો કરે છે અને બંને વડીલોને બહુ જ ક્રૂરતાથી મારી નાખે છે. ગેબ અને કેસ માંડમાંડ જીવ બચાવીને ભાગે છે. હવે એમના માટે ભય એ ખાલી શંકા નથી રહી પણ નક્કર જીવલેણ વાસ્તવિકતા બની ગઈ છે.
આ દ્રશ્ય બહુ પ્રતિકાત્મક છે નહીં? જાણે એમ કહેવાતું હોય કે જ્યારે મૂળભૂત ઉલ્લંઘન પરંપરાનું જ થયું હોય ત્યારે પરંપરાગત વિધિઓ પણ કદાચ રક્ષણ ન આપી શકે. જાણે શુદ્ધિકરણ માટેની યોગ્યતા જ ગુમાવી દીધી હોય. અહીંથી વાર્તા કઈ દિશામાં જાય છે?
અહીંથી શરૂ થાય છે ત્રીજો અને અંતિમ ભાગ, છેલ્લો મુકાબલો, એક ઘાતક રમત જેવો. હવે એલ્કહેડ વુમન વધુ ખતરનાક રૂપ લે છે. તે મરી ગયેલા શાનેની ચામડી પહેરીને માણસના રૂપમાં આવે છે અને ગેબ તથા કેસનો પીછો કરે છે. ગેબ અને કેસ સમજી જાય છે કે એમનો અંત નજીક છે. એમની એકમાત્ર ચિંતા હવે ડેનોરાહને બચાવવાની છે, કારણ કે બદલો હવે એના પર કેન્દ્રિત થવાનો છે. અને પરાકાષ્ઠા આવે છે ડેનોરાહની હાઈસ્કૂલ ચેમ્પિયનશિપ બાસ્કેટબોલ રમત દરમિયાન.
બાસ્કેટબોલ રમતનું મેદાન, આ પસંદગી પણ રસપ્રદ છે. એક આધુનિક રમતગમતનું સ્થળ પ્રાચીન બદલાના અંતિમ અધ્યાયનું સાક્ષી બને છે.
બરાબર. અને એ આખા સમુદાય માટે મહત્વનો દિવસ છે. ડેનોરા સ્ટાર ખેલાડી છે. એલ્કહેડ વુમન શાનેના રૂપમાં ભીડમાં બેસીને ડેનોરા પર નજર રાખી રહી છે. ગેબ અને કેસ એને ઓળખી જાય છે અને દીકરીને બચાવવા વારાફરતી પોતાનું બલિદાન આપે છે. તેઓ પેલી શક્તિને લલચાવીને દૂર લઈ જવાનો પ્રયાસ કરે છે અને એ પ્રક્રિયામાં માર્યા જાય છે. એમનું બલિદાન દુઃખદ છે પણ એક પિતા તરીકેની એમની અંતિમ ફરજ એ પૂરી કરે છે.
પિતાઓના બલિદાન પછી ડેનોરા હવે એકલી છે એ શક્તિનો સામનો કરવા. અહીં વાર્તા શું વળાંક લે છે? શું એ પણ હિંસાનો રસ્તો અપનાવે છે?
અને અહીં જ જોન્સ એક અસાધારણ અને બહુ જ શક્તિશાળી ઉકેલ રજૂ કરે છે. ડેનોરા એના પિતાના છેલ્લા શબ્દો અને એની પોતાની સૂઝથી સમજે છે કે એની સામે ફક્ત એક રાક્ષસ નથી પણ એક શોકગ્રસ્ત માતા છે જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે. એનામાં બદલો લેવાની ભાવના નથી. તે હિંસાનો જવાબ હિંસાથી નથી આપતી. એ એલ્કહેડ વુમનને પડકારે છે પણ લડવા માટે નહીં, બાસ્કેટબોલની વન ઓન વન ગેમ માટે. એ પોતાની આધુનિક કુશળતા વાપરે છે પણ સાથે સાથે પેલી શક્તિના દુઃખને, એની ખોટને સ્વીકારે છે, એને સન્માન આપે છે, જાણે પેલી અધૂરી રહી ગયેલી અંતિમ દોડ પૂરી કરવાની તક આપે છે.
વાહ, આ ખરેખર અણધાર્યો અને પ્રભાવશાળી ઉકેલ છે. હિંસાના ચક્રને હિંસાથી નહીં પણ સમજણ, સ્વીકૃતિ અને સન્માનથી તોડવાનો પ્રયાસ.
હા, તે પરંપરા અને આધુનિકતાના સંયોજનનું પણ એક સરસ ઉદાહરણ છે નહીં?
ચોક્કસ. આ અનોખી ક્રિયા પેલું બદલાનું ચક્ર તોડી નાખે છે. એન્ટિટી જાણે એનું દુઃખ સ્વીકારાયું હોય, એને માન્યતા મળી હોય, તેમ શાંત થઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. ડેનોરા બચી જાય છે, આઘાત પામેલી, ઘવાયેલી પણ મુક્ત, ભૂતકાળના ભૂતથી, પેઢીઓથી ચાલતા આવતા ભારણથી. આ કથા અને એના અંત પછી જો આપણે એના ગર્ભિત સંદેશાઓ અને લેખકની શૈલી પર થોડું વધુ ધ્યાન આપીએ તો કયા મુખ્ય વિષયો સામે આવે છે?
સૌથી મુખ્ય વિષય તો છે ભાગી ન શકાય એવો ભૂતકાળ અને પેઢીગત આઘાત, જનરેશનલ ટ્રોમા. એક ભૂલ, એક સાંસ્કૃતિક ઉલ્લંઘન કેવી રીતે માત્ર કરનારને જ નહીં પણ આવનારી પેઢીને પણ અસર કરી શકે છે. બીજો મહત્વનો મુદ્દો છે સાંસ્કૃતિક ઓળખ વિરુદ્ધ આત્મસાતીકરણ. લુઇસનું પાત્ર બતાવે છે કે પોતાની ઓળખ ભૂંસી નાખવાનો પ્રયાસ કેવી રીતે આત્મઘાતી સાબિત થઈ શકે છે.
અને ન્યાય વિરુદ્ધ બદલોનો જે જટિલ પ્રશ્ન છે એ પણ કેન્દ્રમાં છે. એલ્ક હેડ વુમનની ક્રિયાઓ શું ન્યાયી ગણાય? શું તે પ્રકૃતિનો ન્યાય છે કે ખાલી ક્રૂર બદલો? લેખક આપણને સહેલા જવાબ નથી આપતા, પણ વિચારવા મજબૂર કરે છે કે પરંપરા અને પ્રકૃતિના અપમાનની સાચી કિંમત શું હોઈ શકે. પેલી કહેવત, જેવો શિકારી તેવો શિકાર, ધ હન્ટર બીકમ્સ ધ હન્ટેડ, અહીં બરાબર લાગુ પડે છે.
તે ઉપરાંત આધુનિક વિશ્વમાં પરંપરાનું સ્થાન પણ એક મહત્વનો વિષય છે. પરંપરાનો અસ્વીકાર કેવા ભયાનક પરિણામો લાવી શકે તે આ વાર્તા સ્પષ્ટ કરે છે. પણ ડિનોરાનો ઉકેલ એ પણ સૂચવે છે કે પરંપરા અને આધુનિકતા હંમેશા એકબીજાના વિરોધી જ હોય એ જરૂરી નથી. એમનું રચનાત્મક મિશ્રણ, પરંપરાનું સન્માન જાળવીને નવા રસ્તા શોધવા એ પણ શક્ય છે.
હવે લેખકની શૈલીની વાત કરીએ. એમની વર્ણન શૈલી, ભાષા અને પ્રતીકોનો ઉપયોગ કેવી રીતે આ અસર ઊભી કરે છે?
જોન્સની વર્ણન શૈલી બહુ જ અસરકારક છે. એઓ મોટે ભાગે નજીકનો ત્રીજો પુરુષ દૃષ્ટિકોણ વાપરે છે, એટલે કે લેખક જાણે પાત્રના ખભા પર બેસીને એની આંખોથી દુનિયા જુએ છે અને એના વિચારો અને લાગણીઓ રજૂ કરે છે. આનાથી વાચક પાત્રોના મનોવિશ્વમાં એમના ભય અને અપરાધબોધમાં ઊંડા ઉતરી શકે છે. એમની ગદ્ય શૈલી એકદમ ધારદાર, વેધક અને ઝડપી છે. ટૂંકા તૂટક વાક્યોનો ઉપયોગ કરીને તેઓ તણાવ અને ગતિ વધારે છે, ખાસ કરીને ભયાનક અને એક્શન સીન્સમાં.
અને પ્રતીકોનો ઉપયોગ, આ વાર્તા તો પ્રતીકોથી ભરપૂર લાગે છે.
ખરેખર પ્રતીકોનો ઉપયોગ બહુ જ સૂક્ષ્મ અને શક્તિશાળી છે. એલ્ક હેડ વુમન પોતે જ પ્રકૃતિનો બદલો, માતૃત્વનો ક્રોધ અને ભંગ થયેલી પરંપરાનું જીવંત પ્રતીક છે. બાસ્કેટબોલ આધુનિક મૂળ નિવાસી સમુદાયની જીવંતતા, એમની સ્થિતિસ્થાપકતા અને સમસ્યાઓના ઉકેલ માટેના નવા બિનપરંપરાગત માધ્યમનું પ્રતીક બને છે. અને પેલો પીળો ટેસલ જે શિકાર કરાયેલા એલ્કના કાનમાં હતો અને પછી એન્ટિટીના માનવ રૂપમાં પણ દેખાય છે, તે મૂળ પાપનું, એ સાંસ્કૃતિક ઉલ્લંઘનનું સતત અને અસ્વસ્થ કરનારું સ્મૃતિપત્ર બની રહે છે.
લેખક પૂર્વસૂચન એટલે કે ભવિષ્યની ઘટનાઓનો અગાઉથી સંકેત આપવો અને વક્રોક્તિ એટલે કે જે કહેવાય એનાથી ઉલટો અર્થ નીકળે એનો પણ કુશળતાથી ઉપયોગ કરે છે. પેલું વાક્ય, ધ ઇન્ડિયન યુ આર ઇઝ ધ ઇન્ડિયન યુ બીકમ, જે શરૂઆતમાં યુવાનો ગર્વથી કહે છે તે અંતે એમના પર જ કેવી રીતે ભારે પડે છે એ એની વક્રોક્તિ છે.
આ બધા સાહિત્યિક તત્વો મળીને વાચક પર એક ઊંડી અને જટિલ ભાવનાત્મક અસર છોડે છે. આ ખાલી બીક લાગે એવી વાર્તા નથી, એમાં કરુણા છે, સહાનુભૂતિ છે. અને આ સહાનુભૂતિ ફક્ત માણસો માટે નહીં પણ પેલી બદલો લેતી શક્તિ માટે પણ જાગે છે, કારણ કે આપણે એના દુઃખને પણ સમજી શકીએ છીએ. આ નવલકથા અપરાધબોધ, જવાબદારી, ક્ષમા અને મુક્તિની શક્યતાઓ જેવા પ્રશ્નો પર ગંભીરતાથી વિચારવા પ્રેરે છે.
તો અંતે આપણે એમ કહી શકીએ કે આ કૃતિ આપણને યાદ અપાવે છે કે આપણા કર્મો, ખાસ કરીને જ્યારે તે પ્રકૃતિ અને સંસ્કૃતિના ભોગે થયા હોય ત્યારે તેના પડઘા લાંબા સમય સુધી અને દૂર સુધી સંભળાય છે.
અને સાચું સમાધાન કદાચ માત્ર પશ્ચાતાપમાં નથી પણ સ્વીકૃતિ, સન્માન અને ડેનોરાની જેમ ભૂતકાળના ઘાવને રૂજવા માટે નવા અને રચનાત્મક રસ્તાઓ શોધવામાં રહેલું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.